જી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ તળે ઢોળિયા ઉપર બિરાજ ઉગમણે મુખારવિંદે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ભક્તો, આપણી મનની વૃત્તિને એ ભગવાનના દિવ્ય દરબાર ગઢ જ્યાં મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની સન્મુખ જે ઉગમણે મુખારવિંદ રાખીને ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન છે અને આપણે એ સભાની અંદર સંતો ભક્તો ભગવાનના દર્શન કરી રહ્યા છે અને ભગવાનની સુંદર વાણીને શ્રવણ માટે આતુર છે, આપણે પણ એવી આતુરતાથી આપણી મન વૃત્તિને ભગવાનના સ્વરૂપની અંદર પૂરવીએ, મહારાજીય મૂર્તિનું ધ્યાન કરીએ, ચિંતન કરીએ ભગવાનની મૂર્તિનું અને એ મૂર્તિને સંભાળતા સંભાળતા ભગવાનના મુખે નીકળેલા આ દિવ્ય વચનોને આપણે શ્રવણ કરીએ. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, તમે પ્રશ્ન પૂછો કા અમે પૂછીએ. મહારાજે સંતો ભક્તોને કીધું કે તમારે કઈ પ્રશ્નો હોય, કઈ મૂંઝવણ હોય કે જે જાણવું હોય તો તમે પૂછો, નહીં તો અમે કંઈક કહીએ, અમે કંઈક પૂછીએ. ત્યારે મુનિએ કહ્યું છે, હે મહારાજ તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે. ભક્તો, અહીંયા શબ્દ ભલે પુરુષ વાપરવામાં આવ્યો છે પણ આ શબ્દ એ મનુષ્યના અર્થમાં સંદર્ભમાં વાપરવામાં આવ્યો છે, જીવના સંદર્ભમાં વાપરવામાં આવ્યો છે અને એ આના પાછલા ભાગમાં વચનામૃત જેમ જેમ આપણે આગળ વાંચીશું તેમ આપણને એ વસ્તુ વધારે સ્પષ્ટ થતી જશે કે આ જીવાત્માને સમજણ માટે અને જીવાત્માના કલ્યાણ માટે આ વાત લખાણી છે. એટલે અહીંયા મહારાજે પૂછ્યું, કોઈ પુરુષ એટલે કોઈ વ્યક્તિ છે તેમાં થોડી બુદ્ધિ છે. થોડી બુદ્ધિનો અર્થ થાય શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન નથી કે વ્યવહારની કુશળતા નથી. થોડી બુદ્ધિ વ્યવહારિક રીતે કે સાંસારિક રીતે એનામાં બુદ્ધિ નથી. આપણને સહજ રીતે એમ થાય કે બુદ્ધિ તો ભગવાનના શાસ્ત્ર ભગવાનના સ્વરૂપની અંદર બુદ્ધિ છે, પણ આ વચનામૃતનો પ્રશ્ન પહેલા સમજીએ એથી આગળ એનો ઉત્તર સમજવામાં આપણને સરળતા થાય. શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે. અહીંયા જે થોડી બુદ્ધિ સંદર્ભ લખ્યો છે એ શાસ્ત્રનું ઊંડું જ્ઞાન કદાચ નથી અને વ્યવહારની કુશળતા નથી. વ્યવહારે સૂરો નથી, વ્યવહારે હોશિયાર નથી, તો પણ કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછળ પડતો નથી. એટલે બુદ્ધિ આપણને આનાથી આ પ્રશ્ન આખો વાંચી એટલો બુદ્ધિનો અર્થ સ્પષ્ટ થઈ જાય કે કલ્યાણનું સાધન કરે છે એટલે એવી બુદ્ધિ છે, પણ વ્યવહારિક બુદ્ધિ એ થોડી છે. જે હોશિયારી જેને કહેવાય જગતનું જનરલ પ્રુડન્સ એની અંદર ઓછું છે. એટલે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે એટલે વ્યવહારની કુશળતા અથવા તો શાસ્ત્રનું ઊંડું જ્ઞાન નથી ધરાવતો, તો પણ એવી ઓછી બુદ્ધિ હોવા છતાં પણ કલ્યાણને અર્થે પોતાના આત્મકલ્યાણને અર્થે જે જતન કરવું પડે, જતન એટલે પુરુષાર્થ પ્રયત્ન, જીવાત્માને પોતાના કલ્યાણ અર્થે જે જતન કરવું પડે, ભક્તિ કરવી પડે, સેવા કરવી પડે, એ ઉત્સાહથી કરે છે. કલ્યાણને અર્થે જતન ત્યારે કહેવાય, નહીં તો પ્રયત્ન જ કહેવાય, ખાલી પ્રયત્ન, પણ જયારે ઉત્સાહથી કરે ને ત્યારે જતન કહેવાય. જે પણ કાર્ય તમે ઉત્સાહથી કરો, સમજણથી પૂર્વક કરો, મનથી કરો એટલે જતન કરે, તો જે જતન એ પોતાના કલ્યાણને અર્થે ઉત્સાહથી સેવા ભક્તિ વગેરે કાર્ય કરીને કરે છે એ તેમાં પાછો પડતો નથી. જે પોતાનું કાર્ય કર્તવ્ય છે આત્મકલ્યાણ માટેનું એની અંદર એ પાછો પડતો નથી. અને કોઈ બીજો પુરુષ છે જેમાં તેમાં બુદ્ધિ તો ઘણી છે, અર્થાત અહીંયા આગળ પૂર્વ જે શબ્દ વાપર્યો એનો વિરોધાભાસી શબ્દ અહીંયા આગળ છે કે પહેલા બુદ્ધિ થોડી છે એટલે વ્યવહારિક બુદ્ધિ થોડી છે, શાસ્ત્ર જ્ઞાનની બુદ્ધિ થોડી છે, પણ પોતાના કલ્યાણને અર્થે એ ભગવાનની ભક્તિ અને સેવા વગેરે ઉત્સાહથી કરે છે, એમાં પ્રયત્નશીલ છે, જતનથી કરે છે, એ કાર્ય કરે છે. અને બીજો જે વ્યક્તિ છે, બીજો જે જીવ છે, એ પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે એટલે કદાચ વ્યવહારિક કુશળતા છે, મોટપ છે અને શાસ્ત્રોનું પણ ઊંડું જ્ઞાન કદાચ ધરાવતો હોય, પણ અને મોટા મોટાને પણ ખોટ કાઢે એવો છે. એટલે એને આ શાસ્ત્રનું જ્ઞાન એટલા માટે મેં આ શબ્દો વાપર્યો કે બુદ્ધિ ઘણી છે એટલે શાસ્ત્રોક્ત જ્ઞાન છે, એ શાસ્ત્રોક્ત જ્ઞાન છે, એ જ્ઞાને કરીને બીજામાં ખોટ કાઢે છે, પણ પોતાને કલ્યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે? એટલે બુદ્ધિ છે, એક તો કાં તો વ્યવહારિક કુશાગ્ર બુદ્ધિ છે, પોતાના વ્યવહારની અંદર અગ્રેસર છે અને હોશિયાર છે, સાથે સાથે બીજામાં ખોટ કાઢે એવી પણ બુદ્ધિ છે, એટલે એને થોડી ઘણી શાસ્ત્રોની પણ સમજણ છે, પણ એ સમજણનો ઉપયોગ અહીંયા આગળ કહ્યું કે તો પણ પોતાના કલ્યાણને માર્ગે ચાલતો નથી, એટલે એ જ્ઞાનનું એ બુદ્ધિનો ઉપયોગ પોતાને કલ્યાણને અર્થે કરતો નથી. એક જીવ એવો છે જેની બુદ્ધિ થોડી છે પણ એ પોતાનો બુદ્ધિનો ઉપયોગ જતન કરીને ખટકો રાખીને પોતાના કલ્યાણને અર્થે એનો ઉપયોગ કરે છે અને બીજો જીવ છે, બીજો વ્યક્તિ છે, એ પોતાના કલ્યાણ અર્થે એવો ઉપયોગ કરતો નથી. અને એ વ્યવહારિક કુશળતા ઘણી છે અને હોશિયારી ઘણી છે, પણ બીજાની ખોટે કાઢવામાં એ ઉપયોગ કરે છે, પણ પોતાને અને અનુસરવા માટે ઉપયોગ કરતો નથી. તેનું શું કારણ છે? આવો વિચાર કેમ આવે? મનુષ્યના જન્મ જીવની અંદર આવો ભેદ દેખાય છે કે બંનેના સ્વભાવ જુદા છે. એક ભગવાનને રાજી કરવા કલ્યાણને અર્થે મહેનત કરે છે અને બુદ્ધિ ઓછી હોવા છતાંય કરે છે, અને બીજો તો બુદ્ધિશાળી છે પણ છતાં એ કરતો નથી. તો એનું શું કારણ હશે? શું એવું એની પાછળનું પ્રયોજન હશે કે જે એ નથી કરતો? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર થયો નહીં. એટલે સંતો ભગવાનની સન્મુખ બેઠા હતા, એમને પોતાની રીતે એનો ઉત્તર સમજાવવા પ્રયત્ન કર્યો, પણ એ પ્રશ્નના ઉત્તરમાં મહારાજે શંકા કરી કે તમે આ કોઈ રજૂઆત કરી છે તો એની અંદર આવું પણ ન હોઈ શકે કે આવું હોઈ શકે. એટલે એ શંકા થઈ, એટલે પછી એ પ્રશ્નનો ઉત્તર એ પૂર્ણ યથાર્થપણે થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ. પછી મહારાજે કૃપા કરીને એનો યથાર્થ ઉત્તર સમજાવવા, આવી બુદ્ધિ શા માટે છે એના માટે મહારાજ અહીંયા આપણને સમજાવે છે. આપણે પણ આ વચનામૃતના માધ્યમથી આપણું આત્મચિંતન કરીને વિચારીએ કે આપણી બુદ્ધિ કેવી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. એમાં બુદ્ધિ તો જાજી છે, પણ એની બુદ્ધિ દૂષિત છે. વાલા ભક્તો, પહેલો જે પ્રથમ મહારાજે લક્ષણ બતાવ્યું, એ બુદ્ધિશાળી વ્યક્તિ છે, વ્યવહારે કરીને જ્ઞાને કરીને એ બુદ્ધિશાળી છે, પણ એની બુદ્ધિ જાજી છે, એટલે બુદ્ધિશાળી છે, પણ એની બુદ્ધિ દૂષિત છે. દૂષિત કેવી રીતે? તો માયાના આવરણથી દેહાભિમાન વાળી, અને ભગવાનનો યથાર્થ મહિમા જે સમજવો જોઈએ એ યથાર્થ મહિમા નથી સમજાણો, સત્સંગનો મહિમા નથી સમજાણો. માયિક પદાર્થ જેવો પદાર્થને જેવો જાણે છે એવો ભગવાનનો મહિમા પણ એવો જાણે છે, અને એ દોષે કરીને અવગુણ પણ ભગવાનમાં પણ મનુષ્ય ભાવ જોવે છે, ભગવાનના સંતો ભક્તોમાં પણ મનુષ્ય ભાવ રાખી અને એમાં પણ દોષ જોવે છે. કોણી? જેની બુદ્ધિ અતિશય ઝીણી, જાજી છે. જાજી બુદ્ધિનો ઉપયોગ એ ભગવાનનો મહિમા સમજવા માટે કરતો નથી. એનું કારણ છે કે એ બુદ્ધિ દૂષિત છે. કેવાથી દૂષિત છે? તો કે માયા અને દેહાભિમાન વગેરે જે અંતરશત્રુઓ છે એનાથી એ દૂષિત છે, એટલે પવિત્ર નિર્મળ થઈ નથી. અને એવી દૂષિત બુદ્ધિ હોવાને કારણે એને ભગવાનનો સત્સંગનો મહિમા યથાર્થપણે સમજાતો નથી, અને માયિક પદાર્થનો જેવો મહિમા છે એવો ભગવાનનો મહિમા છે એવો જ માયિક પદાર્થનો દેખાય છે, અને જેવો દેહ ભાવ છે. એટલે મેં દેહાભિમાન શબ્દ એટલા માટે વાપર્યો કે ભગવાનમાં પણ એવો દોષ જોવે છે જેવો પોતામાં દોષ રહેલો છે, ભગવાનના સંતો ભક્તોમાં પણ દોષ જોવે છે. કારણ કે પ્રશ્નમાં એવો પ્રશ્ન આવ્યો કે જાજી બુદ્ધિ છે અને ઘણાને દોષ, બીજાનો દોષ કાઢે, ભૂલ કાઢે એવી બુદ્ધિ છે. તો ભૂલ ક્યારે કાઢે? એને પોતાની બુદ્ધિ દેહાભિમાનથી જયારે વિચારે, પોતામાં જેવા દોષો એવા દોષ સામે પણ ભગવાનમાં પણ જોવે, એટલે બીજાની ખોટ કાઢે, એવી રીતે જેની દૂષિત બુદ્ધિ છે માટે તે કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. મહારાજ કે એટલે એને મોક્ષ માર્ગની અંદર મોટું વિઘ્ન થાય છે, કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. ભગવાનનો માર્ગે ચાલવાનો વાલા ભક્તો ઉપાય એ છે કે ભગવાનના નિર્માનીપણે થઈને, દાસાનું દાસ થઈને વર્તીએ, ત્યારે ભગવાનનો સત્સંગનો કલ્યાણનો માર્ગ સુલભ થાય. આ વાત બહુ સમજવા જેવી છે. જ્યાં સુધી અહંકાર કે માયાનો મોહ જ્યાં સુધી આપણા શરીરમાં જીવની અંદર દેહાભિમાન વ્યાપ્ત છે, ત્યાં સુધી આપણી બુદ્ધિ દૂષિત જ રહે છે, ત્યાં સુધી આપણી બુદ્ધિ નિર્મળ થતી નથી. અને એ દૂષિત બુદ્ધિના પરિણામ સ્વરૂપે એ આપણને ભગવાનના માર્ગે ચાલવા દેતો નથી, એટલે આપણને એ પ્રેરણા જ નથી થતી, અથવા એનું બળ નથી મળતું કે આપણે ભક્તિ સેવા કાર્યની અંદર અગ્રેસર થઈએ. આપણી બુદ્ધિનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? તો કે બીજાના દોષ જોવામાં કરીએ, બીજાના અવગુણ જોવામાં કરીએ, અને માત્ર સંતો ભક્તોના નહીં ભગવાનના પણ અવગુણ જોવાની અંદર આપણે એ બુદ્ધિનો ઉપયોગ થાય. કારણ કે આપણી બુદ્ધિ હજુ માયિક છે, હજુ માયાના આવરણથી, એ અહંકારથી યુક્ત છે, દેહાભિમાનથી યુક્ત છે, એટલે દૂષિત છે. અને એટલે દૂષિત બુદ્ધિના કારણે ભગવાનની જે નિસ્વાર્થ ને પ્રેમ, જે પ્રેમ સહિત જે ભક્તિ કરવી જોઈએ એ જીવાત્માથી થતી નથી. પછી મહારાજ અહીંયા દ્રષ્ટાંત સમજાવવા અહીંયા મહારાજે વાત કરી, જેમ સુંદર ભેંસનું દૂધ હોય, જેમ આપણે દૂધ હોય તેમાં સાકર ગોળી હોય ને તેમાં સર્પની લાળ પડે, એટલે તે સાકર ને દૂધ હતું તે ઝેર થયું. મહારાજે બહુ સુંદર અહીંયા દ્રષ્ટાંત સમજાવ્યું. દૂધ છે અને એની અંદર સાકર પણ ભળી છે, એટલે મીઠાશ પણ રહેલી છે. એવું મિશ્રિત, સાકર મિશ્રિત મીઠું જે દૂધ છે, પણ એમાં સર્પની લાળ અડી તો લાળનું પ્રમાણ દૂધના પ્રમાણ કરતા ઓછું છે, સાકરનું પ્રમાણ એ લાળના પ્રમાણ કરતા વધુ છે. એટલે સાકરનો, દૂધનો ભાગ વધારે છે, સાકરનો ભાગ એનાથી થોડો ઓછો છે, લાળનું પ્રમાણ તો બિલકુલ ઓછું છે. પણ એ લાળ જ્યારે દૂધ અને સાકરની અંદર ભળે તો એ સમગ્ર સાકર દૂધ જે છે એ દૂધ સાકર યુક્ત એ ઝેર બની ગયું, કારણ કે એની અંદર સર્પની લાળ અડી. પછી તેને જે પીવે તેનો પ્રાણ જાય. પછી એ દૂધની અંદર માલ જોઈને અથવા તો એનો રૂપ જોઈને કેવળ કે આ ગળ્યું છે એમ માની અને એનો કોઈ સ્વાદ લે તો પણ એને ઝેર જ અસર કરે. દૂધની ગુણ ના આવે પણ ઝેરની અસર થાય. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે ઝેર ભલે અલ્પ છે પણ જયારે દૂધ સાકરમાં એ ઝેરનું અલ્પ પણ એવો જો દોષ જીવનમાં હોય તો એ આપણી બુદ્ધિને દૂષિત કરે છે. એટલે મહારાજે અહીંયા આગળ વાત કરી કે તેમ જો જાજી બુદ્ધિ છે પણ એને કોઈ મોટા સંતનો અથવા તો પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણના દોષે દોષ અને બુદ્ધિમાં આવ્યો છે અને તે સર્પની લાળ સરખો છે, માટે તે તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે. મહારાજે ખૂબ સુંદર અહીંયા વાત સમજાવી. ભગવાન શિયરી એમ બોલ્યા કે જેમ દૂધની અંદર દૂધનું પ્રમાણ વધારે છે, સદગુણ વધારે છે, બરાબર, એમાં સાકર પણ મિશ્રિત છે, મીઠાશ પણ રહેલી છે, એટલે એમાં આવડત જ્ઞાન પણ છે, પણ એમાં જે સમજણરૂપી જે માયા કે મોહ કે દેહ બુદ્ધિ એની અંદર વ્યાપ્ત થઈ છે, એના કારણે જેમ ઝેરના લાળથી સર્પની લાળથી સમગ્ર દૂધ ઝેરી થઈ ગયું, એમ એવા જે ભગવાન અથવા ભગવાનના સંતો અને એનો જે અવગુણ લીધો એ અવગુણ રૂપી લાળ, અવગુણ એટલે દોષ, દોષ લીધો એનો અર્થ થાય કે ભગવાને જે જીવાત્માના કલ્યાણને અર્થે જે સદવાર્તા કરી હોય એ વાર્તાને પણ અવળી લે. એ અવળી કેમ લે? કારણ કે દેહાભિમાન છૂટ્યું નથી, એ દેહાભિમાન અહંકાર છૂટ્યો નથી, એટલે ભગવાને સંતોએ હિતની વાત કરી હોય તો એ હિતની વાતને પણ અવળી લે છે અને અવળી લે છે અને એ પછી અપનો દ્રોહ કરે છે, અવગુણ લે છે, એનો અપરાધ કરે છે. એ રીતે તે અવગુણ રૂપે દોષે એની બુદ્ધિમાં આવ્યો અને તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે. પછી એનું જીવન વિષ થઈ જાય છે. જેની દૂષિત બુદ્ધિ છે, જેને અહંકાર છે, જેને દેહાભિમાન છે, જેને મોહ વાસના છે, એવો વ્યક્તિ એ પોતાને દેહાભિમાનની અંદર એ પોતાનામાં રહેલા દોષના જેવા જ ભગવાનમાં પણ દોષ જોવે છે, ભગવાનના સંતો ભક્તોમાં પણ દોષ જોવે છે અને એ દોષે કરીને એની બુદ્ધિ પણ શાપિત થઈ જાય છે, એની બુદ્ધિ પણ દોષયુક્ત થઈ જાય છે, પછી એ લાળ જેવું કામ કરે છે. એટલે સમગ્ર સારા ગુણ રહ્યા હોવા છતાં પણ, જ્ઞાન રહ્યું હોવા છતાં પણ વિષ સમાન થઈ જાય છે અને વિષ સમાન થઈ જાય પછી એને સદપ્રેરણા થતી નથી. એટલે મહારાજે પૂછ્યું કે માટે તે તો કલ્યાણ માર્ગે ક્યાંથી ચાલે, પણ જો કોઈ એના મુખની દૂષિત વાત સાંભળે તો તે સાંભળનારની પણ બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય. મહારાજે એટલેથી અટક્યા નથી. મહારાજે કીધું એવો વ્યક્તિ જે દૂષિત બુદ્ધિ વાળો છે એની પોતાની બુદ્ધિ તો દૂષિત છે જ અને દૂષિત બુદ્ધિ એને તો સત્સંગના માર્ગમાં ન ચાલવા દે, કારણ કે એ દોષ જોવે છે, ભગવાનમાં અવગુણ દોષ જોવે છે, દેહાભિમાન છૂટ્યું નથી, અહંકાર છૂટ્યો નથી અને એટલે એ ભગવાનમાં માઇક ભાવ એને રહેલો છે, પોતે તો સત્સંગના માર્ગે નથી ચાલતો. પણ જો કોઈ એટલે કોઈ મનુષ્ય એના મુખની એટલે એવા દૂષિત બુદ્ધિવાળા વિમુખ વ્યક્તિની, વિમુખના એટલે આપણે ચેષ્ટામાં બોલીએ છીએ ને, વિમુખ જીવ કે વદનસે કથા સુની ન જાય, ભગવાનના ચરિત્ર હોય તો પણ વિમુખના મોઢે સાંભળવા નહીં, કારણ કે એવા વિમુખના મોઢેથી, એવા દૂષિત બુદ્ધિવાળાના મોઢેથી જે વાત સાંભળે તો તે સાંભળનારની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડે, એના જેવું આપણને કરે, જેવી એની દુષ્ટાપિત બુદ્ધિ છે, દૂષિત બુદ્ધિ છે, એ એની વાત સાંભળી સાંભળીને આપણે પણ આપણે એવા વિચારો આપણા હૃદયમાં ઉતરે અને આપણી બુદ્ધિ પણ શાપિત થાય અને અંતે પછી એનું પરિણામ એ આવે કે સત્સંગમાંથી પાછી પડી જાય. એની બુદ્ધિ પણ સત્સંગની અંદર જે પૂર્વે જે જતન કરીને પોતાના કલ્યાણનું સાધન કરતો હતો એ આવા યોગે કરીને, આવા વિમુખના યોગે કરીને, શક્તિવાળા યોગે કરીને, એના વચન સાંભળીને એની પોતાની બુદ્ધિની અંદર પણ વિકાર ઉત્પન્ન થાય અને પછી એ ભગવાનના માર્ગેથી પડી જાય, એટલે એની સત્સંગમાંથી પાછી પડી જાય. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાન અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. મહારાજે ખૂબ સુંદર વાત કરી. મહારાજ કે આ એનો પ્રકૃતિ સ્વભાવ બની જાય. જે આવી દૂષિત બુદ્ધિવાળો હોય પછી એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. વાલા ભક્તો, ભક્તનો ભગવાનનો દ્રોહ અને ભક્તનો દ્રોહ, દ્રોહની વ્યાખ્યા ભગવાને વડતાલના બીજા વચનામૃતમાં આપણને સમજાવી છે. ભગવાનનો દ્રોહ કોને કહેવાય? તો ભગવાનના વચનને ઉત્થાપીને, ભગવાનના સ્થાપિત સિદ્ધાંતોને ખોટા કરીને, ભગવાનના સ્વરૂપને, અવતારોનું ખંડન કરીને જ્યારે ભગવાનના કાર્યોમાં ખોટ દેખાડે તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. વડતાલના બીજા વચનામાં તો મહારાજે કીધું કે જેમ રાજાની રાજાની વાણીને એના વચનને ઉથાપી નાખે અથવા એમાં ખોટ ન હોય છતાં એમાં ખોટ દેખાડે તો એ ભગવાનનો અને રાજાનો દ્રોહ કર્યો કહેવાય. એમ વચનામૃતમાં બીજા વચનામૃતમાં મહારાજે સમજાવ્યું ભગવાનનો દ્રોહ અને ભગવાનના ભક્તનો દ્રોહ. ભગવાનના ભક્તનો દ્રોહ કેવી રીતે? તો કે ભગવાનની આજ્ઞા પાલન કરતા એવા જે ભક્તો છે એ એનામાં ભગવાનની આજ્ઞા પરાયણ છે, ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે, પણ એના એની મોટપ નથી જે દેખાતી, અથવા તો એને અજ્ઞાની કે એને ધૂર્ત કે અથવા તો એનામાં કોઈ ખોટ દેખાડે, અવગુણ દેખાડે, એ રીતે ભગવાનના ભક્તનો પણ દ્રોહ કરે છે. કોઈ સારો હરિભક્ત હોય, કદાચ નાની પરિસ્થિતિ હોય, આર્થિક પરિસ્થિતિ નાની હોય, સમજણની પરિસ્થિતિ નાની હોય, પણ ભગવાનની ભક્તિ ખૂબ કરતો હોય, સેવા કરતો હોય, ભગવાનની આજ્ઞામાં રહેતો હોય, છતાં પણ એનામાં જે નાની એવી અમતી ખોટ રહી હોય તો એ ખોટને દેખાડીને પણ એનાથી અભાવ આણે, એટલે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો કહેવાય. અને એવી રીતે મહારાજ કહે છે તે જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય, હવે મહારાજે આ કારણ પહેલું બતાવ્યું કે કલ્યાણના માર્ગે કેમ નથી ચાલતો બુદ્ધિવાળો, તો એનું મહારાજે અહીંયા સુંદર ઉત્તર સમજાવ્યો કે જેને ભગવાનનો મહિમા યથાર્થ સમજાણો નથી, જેને મોહ માયા વ્યાપ છે, અહંકાર વ્યાપ છે, દેહ બુદ્ધિ જેની અંદર હજુ દેહાભિમાન છે, એવો દૂષિત બુદ્ધિવાળો વિમુખ, એ વિમુખ જે જીવ છે એના હૃદયની અંદર એના મનની બુદ્ધિની અંદર વિકાર રહેલો છે અને એ ભગવાનનો અને ભગવાનના ભક્તોનો દ્રોહ જોવે છે, એના અવગુણ જ જોવે છે, એટલે એનાથી એની બુદ્ધિ શાપિત થઈ છે, માટે એના ક્યારેય એવી સદબુદ્ધિ આવતી નથી. અને એ જ્યાં જ્યાં જાય છે, જ્યાં જન્મ લે છે, ત્યાં પણ એ પ્રવૃત્તિ એની એવી જ કરે છે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત નથી ન હોય ને તે જો થોડી જ હોય તો પણ પોતાના કલ્યાણ અર્થે જતન કરે, પોતાના કલ્યાણને અર્થે, એટલે વ્યવહારિક બુદ્ધિ નથી, કદાચ જ્ઞાન પણ નથી. અહીંયા શબ્દનો પ્રયોગ બંને રીતે, બુદ્ધિનો પ્રયોગ બંને રીતે છે, વ્યવહાર કુશળતા પણ થઈ શકે અને જ્ઞાની પણ થઈ શકે, ભલે કદાચ એટલું બધું શાસ્ત્રોનું જ્ઞાન નથી, પણ છતાંય પોતાના કલ્યાણને અર્થે જતન કરતો તકો પાછો પડતો નથી. કોણ એવું ન કરે જેને આવી શાપિત બુદ્ધિ ન હોય? અને જતન કરે એટલે પોતાનો અહમ દાપણ મૂકીને, ખટકો રાખીને ભગવાનની આજ્ઞા પરાયણ રહે, ભક્તિ કરે અને ભગવાન રાજી થાય એમ કરે, એને જતન કહેવાય. ભગવાન રાજી થાય એમ કરે, ભગવાનનું ભજન કરે, ભગવાનની ભક્તિ કરે, ભગવાનની આજ્ઞા પરાયણ રહે અને પોતાનું ડાપણ અહંકાર વગેરે જે છે એનો ત્યાગ કરે, એટલે શાપિત બુદ્ધિ એની ટળે. અને ભગવાનના અને મહારાજે તો ત્યાં સુધી લખ્યું કે હું સૌથી નાનો છું અને મારાથી બધાએ વડીલ છે, મોટા છે અને ગુણવાન છે, એમાંથી જે સારા ગુણ હોય એને ગ્રહણ કરી પોતે પણ એવું ગુણવાન થાય એવી સમજણ આપણે રાખવી. તો એવી જેની બુદ્ધિ છે, જેની દૂષિત બુદ્ધિ નથી, તે જ વ્યક્તિ છે તે પોતાનું કલ્યાણને અર્થે જતન કરે છે અને એમાં પાછો પડતો નથી. આ રીતે ભગવાન શ્રીહરિએ આપણે પણ આપણા માટે આપણે વિચારીએ તો આપણને પણ ખ્યાલ આવે કે આપણું જીવન એ કઈ દિશામાં આપણે આગળ વધારી રહ્યા છે. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, સ્વામીને પૂછ્યું છે, હે મહારાજ, એ કઈ દિવસ ભગવાનનો સન્મુખ થાય કે ન થાય એ એટલે દૂષિત બુદ્ધિવાળો. જે પહેલો પ્રશ્ન જે આપણે જોયો કે ભગવાનની ભક્તિનું સાધન કોણ નથી કરતું, કોણ જતન નથી કરતું, તો દૂષિત બુદ્ધિવાળો નથી કરતો, વિમુખ જીવ નથી કરતો, વિકારે યુક્ત જેની બુદ્ધિ છે એવો વ્યક્તિ એ ભગવાન સન્મુખ થતો નથી. એટલે અહીંયા મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ મહારાજ, એ જે એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય એવો દૂષિત બુદ્ધિવાળો, વિમુખ જે હોય, જે વિકારે યુક્ત જેની બુદ્ધિ છે, એવી બુદ્ધિવાળો વ્યક્તિ એ ભગવાનની સન્મુખ થાય કે ન થાય? એટલે મેં શબ્દ અગાઉ મેં વાપર્યો વિમુખ, કારણ કે અહીંયા ભગવાનની એ ઓટોમેટિકલી જે દૂષિત બુદ્ધિવાળો છે ભગવાનની આજ્ઞામાં નથી, એ વિમુખ જ છે. એટલે મહારાજને અહીંયા પ્રશ્ન પૂછ્યો કે એ ભગવાનની સન્મુખ થાય, એ પાછો સુધરે. ત્યારે મહારાજે કહ્યું, એ તો કોઈ કાળે ભગવાનની સન્મુખ થાય જ નહીં. શા માટે ન થાય? તમે વિચારજો, આ પ્રશ્ન બહુ સમજવા જેવો છે. કારણ કે બુદ્ધિની અંદર દેહાભિમાન દોષ રહેલો છે, બુદ્ધિની અંદર અહંકાર દોષ રહેલો છે, એ દોષનો ત્યાગ નથી કરવો અને ભગવાનની સન્મુખ કે ભગવાનની નજીક આવે તો પણ એની બુદ્ધિ સુધરતી નથી. એટલે બુદ્ધિના વિકારને પહેલા ટાળવો પડે. આ વચનામૃતનો ભાવવાળા ભક્તો આપણને એ સમજાવે છે કે બુદ્ધિમાં રહેલો જે વિકાર છે, બુદ્ધિની અંદર રહેલું જે દૂષિતપણું છે, બુદ્ધિની અંદર રહેલો જે મોહમાનો મોહ માયાનો વ્યાપ્ત છે, બુદ્ધિની અંદર રહેલો જે અહંકાર આદિ છે, બુદ્ધિની અંદર રહેલું જે દેહાભિમાન વગેરે છે, એનો ત્યાગ કરીને દૂષિત નિર્મળ કરવી, આપણી બુદ્ધિને દૂષિત મટાડવી પડે, નિર્મળ કરવી પડે. જો બુદ્ધિ નિર્મળ થાય તો જ આપણે ભગવાનની સન્મુખ થવાય અને તો જ દાસાનું દાસ થવાય, તો જ ભગવાનના આશ્રયમાં રહેવાય. જ્યાં સુધી દેહાભિમાન અહંકાર વગેરે યુક્ત રહીએ ત્યાં સુધી જીવાત્મા ભગવાનને આશ્રયમાં રહી શકતો નથી, એટલે દૂષિત બુદ્ધિવાળો એ લક્ષણ ક્યારે પામતો નથી. અને જ્યાં સુધી દૂષિત બુદ્ધિ છે એ કોઈ કાળે ભગવાનને સન્મુખ થતો નથી, કારણ કે ભગવાનમાં પણ અવગુણ જ જોવે છે. ભગવાનને સન્મુખ આવ્યો, આપણે જોઈએ ઘણા ચરિત્રો મહારાજના, મનુષ્ય ચરિત્ર ભગવાન જયારે દેખાડતા ત્યારે મહારાજ ઘણી જગ્યાએ, આપણે શાકોત્સવનો પ્રસંગ જોઈએ, મહારાજે કોણીએથી દૂધ ચાટ્યો પ્રસંગ જોઈએ, મહારાજે બાલ ચરિત્ર કરતી વખતે ચીબડા ખેંચી લીધા, વેલા રહેવા દીધા, આવા બધા ચરિત્રો મહારાજના મનુષ્ય ચરિત્ર દેખાય આપણને. પણ એમાં દિવ્ય ભાવ ન હોય અને એમાં દોષ જોવે કે ભગવાને ચોરી કરી, ભગવાન કૃષ્ણચંદ્ર માનો કે માખણ ચોરતા, તો ઘણા એમાં દોષ જોવે કે ભગવાન તો આવી, ભગવાનના ચરિત્રમાં દિવ્યતા નથી. ભગવાનના ભક્તોની અંદર આ ભગવાનનો, એ ભગવાનને ભજે છે પોતાના સ્વભાવને મૂકીને, પોતાના અહંકારને મૂકીને, પોતાના દેહાભિમાનને મૂકીને, ભગવાનને સાનિધ્યમાં છે એનામાં જે સારા ગુણ રહેલા છે એ જોતા નથી, એમાં રહેલા માત્ર દોષ ઉપર દ્રષ્ટિ કરે છે. એટલે એની વૃત્તિ પણ દોષયુક્ત જ થઈ જાય છે, એની બુદ્ધિ દોષયુક્ત થઈ જાય છે, અને એવી દોષયુક્ત બુદ્ધિના કારણે એને કોઈ કાળે ભગવાનની સન્મુખ થવાતું નથી, એ વિઘ્ન જ બને. બુદ્ધિનો જ્યાં આડંબર કરે ને, એટલે હું ઘણી વખત કહું છું કે ભગવાનને બુદ્ધિથી પામવા, એ ભગવાનને પામવાનો બુદ્ધિનો માર્ગ નથી, ભગવાનને પામવાનો હૃદયનો માર્ગ છે, ભગવાનને દિલથી ચાહવા. બુદ્ધિથી ભગવાનને સમજવા પ્રયત્ન કરીએ ને તો આપણે ક્યારે સફળ ન થઈએ, કારણ કે બુદ્ધિ એ એનો તત્વ, એ આ 24 તત્વની અંદર રહેલું એક તત્વ છે, અને એ માયાના આવરણે જ્યાં સુધી યુક્ત છે ત્યાં સુધી આત્મ બળ કેળવા દેતું નથી. આત્માનું બળ જે દિવસ વધે તે દિવસે બુદ્ધિનો નિયંતા આત્મા થાય, અને આત્મબળે કરીને બુદ્ધિ આપણી સદમાર્ગે વળે. પણ જો બુદ્ધિનું બળ વધે તો આત્માને એ પાછી પાડે. એટલે અહીંયા આગળ મહારાજે જે શબ્દ વાપર્યો કે એ જીવાત્માને આત્મકલ્યાણનું સાધન થવા દેતું નથી, પોતાના કલ્યાણને આર્થે સાધન કરવા દેતું નથી. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈ એવી રીતે આસુરી બુદ્ધિ ન થાય તેનો ઉપાય કહો તો હોય તે કહો. વાલા ભક્તો, બહુ સુંદર મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ આ બુદ્ધિ કેવી, આ શ્રાપિત બુદ્ધિ હતી, વિમુખની બુદ્ધિ હતી, કેવી છે, આસુરી બુદ્ધિ છે, એવી આસુરી બુદ્ધિ ન થાય એનો ઉપાય કહો. મહારાજ આપણને ખબર પડી કે હવે આ તો નુકસાન કરનારું છે, આ તો આપણને હાનિ કરનારું છે, મોક્ષ માર્ગમાંથી વિઘ્ન કરનારું છે, તો મહારાજ હવે જટ દઈને આનો ઉપાય અમને કહો કે અમારી બુદ્ધિ આવી ન થાય, અમે બધાએ ખટકો રાખીએ. એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું કે હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય, કોઈ રીતે, આવી ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય, ગમે તેવી સ્થિતિ નિર્માણ થાય, ગમે તેવો દેશકાળ આવે, પણ અમારી બુદ્ધિ વિમુખ ન થાય, આસુરી બુદ્ધિ ન થાય તેનો ઉપાય કહો. આપણે વિચારજો કે આપણે આને અનુસરવાનું છે, કારણ કે કોઈ કાળે દેશકાળને અનુસરીને જો બુદ્ધિ ફરી જતી હોય તો માનજો કે આપણી બુદ્ધિમાં માયાનો પ્રવેશ થયો, આપણી બુદ્ધિમાં અહંકારનો પ્રવેશ થયો, અને આપણી બુદ્ધિ આસુરી બની ગઈ, વિમુખ બની ગઈ, દૂષિત બની ગઈ, અને દૂષિત બુદ્ધિથી ભગવાનનો રાજીપો થતો નથી. એટલે એવી બુદ્ધિ કોઈ કેવી કોઈ રીતે પણ, કોઈ પણ સમય હોય, કોઈ પ્રયોજન હોય, પણ આવી અમારી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો ક્રોધ. હવે મહારાજ આપણને અહીંયા ઉત્તર સમજાવે છે. મહારાજ કે એક ક્રોધ, ક્રોધનો સ્વરૂપ આપણે વાલા ભક્તો જાણીએ છીએ કે ઉદ્ધતય, ખોટો અહંકાર, આવેશમાં આવવું, એ ક્રોધનો પર્યાયવાચી શબ્દો છે. એટલે ત્યાં વિવેક શૂન્ય થઈ જાય છે, જયારે ક્રોધ આવેશમાં જીવાત્મા હોય ને ત્યારે વિવેક શૂન્ય થઈ જાય છે. પણ અહીંયા જે ક્રોધ શબ્દ છે, ક્રોધ કેવો ને ક્યાં કે શેને કીધો, તો વચનામૃતનો જ આપણે આશરો લઈને સમજીએ તો મધ્યના પ્રથમના વચનામૃતમાં મહારાજે આ વાત સમજાવી કે કોઈ ગમતો વિષય હોય અને તેમાં ચિત્ત તણાયું હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન, તે જો નિષેધ કરે તો તેના ઉપર રીસ ચડે, એનો ક્રોધ સ્વરૂપ બતાવ્યું મહારાજે. પ્રથમના મહારાજે મધ્યના પ્રથમ વચનામૃતમાં મહારાજે ક્રોધનું બહુ સુંદર લક્ષણ બતાવ્યું. મહારાજ કે ક્રોધ તો હોય, સહજ એક પ્રકૃતિક સ્વભાવ છે, પણ અહીંયા જે ક્રોધની વાત કરી, આ શ્રાપિત બુદ્ધિ ન થાય એના માટે મહારાજે કીધું કે એ ક્રોધ, એટલે અહીંયા જે ક્રોધ શબ્દ છે, એ ક્રોધ એ ભગવાનની સન્મુખ જયારે તમારા કોઈ પણ વ્યક્તિના, એને ગમતો વિષય હોય, ચિત્ત એમાં તણાતું હોય, એમાં ખેંચેલું હોય, મોહાયેલું હોય, અને વિષયનું ખંડન થાય, અને એની અંદરથી સુધારવા માટે જયારે સંત હોય, પોતાના ગુરુ હોય, કે પોતાના ઈષ્ટદેવ ભગવાન પણ હોય, એવા પોતે જો એનો નિષેધ કરે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે આમ ન કરવું. હવે એ પોતાને ગમતું નથી, અથવા તો પોતાને એવા વિષયમાં રૂચિ છે, એટલે એમ થાય કે આ કેમ મહારાજે લખ્યું વળી, એટલે મહારાજનો અભાવ લીધો, મહારાજનો અવગુણ જોયા. એક દ્રષ્ટાંત સમજાયું એમ મહારાજે કીધું કે જે પોતાને ગમતો વિષય હોય અને ચિત્ત પણ તેમાં તણાતું હોય, એટલે એમાં આકર્ષાયેલું હોય, ખેંચાયું, ઓતપ્રોત થઈ ગયું હોય, અને તેને જો તે વિષયનું ખંડન, સંત અથવા તો એવા સ્વભાવનું ખંડન, સંત કે ગુરુ કે પોતાના ઈષ્ટદેવ એવા ભગવાન જો તેનો નિષેધ કરે, એનું ખંડન કરે, તો તેના ઉપર રીસ ચડે અને એનો દ્રોહ થાય, પછી એના એનો પછી વિવેક રહેતો નથી. એટલે મેં કીધું ક્રોધ એટલે વિવેક શૂન્યતા, એટલે વિવેક શૂન્ય. પછી એનો દ્રોહ કરે પણ તેનું વચન મનાય નહીં. એવું જેના અંતરમાં વર્તતું હોય, એવું મોહ વ્યાપે જ્યારે, એવું તેને મહારાજે મોહનો સ્વરૂપ મહારાજે ત્યાં સુંદર આપણને બતાવ્યું છે કે ક્રોધ ક્યારે થાય, કે જયારે પોતાના ગમતા વિષયનું ખંડન થાય. તો મહારાજ અહીંયા ઉપાય શું બતાવે છે કે ભગવાન આપણી બુદ્ધિ શ્રાપિત ન થાય, એના માટે મહારાજ અહીંયા ઉપાય બતાવે છે. એટલે એ અને મહારાજે ક્રોધનું સ્વરૂપ પણ લોયાના પ્રથમ વચનામૃતમાં બતાવ્યું છે. મહારાજ કે ક્રોધ તો કેવો છે, તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે. જેમ હડકાયા કૂતરાની લાળ તે ઢોર અથવા મનુષ્યને જેને અડે તેને હડકાયા કૂતરાની પેટે ડાચિયા નાખે અને મરી જાય, એમ આપણે જેમ હડકાયું કૂતરું છે એની લાળ પણ કોઈને અડકી કોઈને કરડ્યું હોય તો એને પણ હડકવા ચડે, એમ ક્રોધનો સ્વભાવ એવો છે કે ક્રોધ પોતે તો તમોગુણી છે જ, પણ જેનામાં પ્રવેશે ને એને પણ તમોગુણી કરી નાખે, એનામાં પણ વિવેક બુદ્ધિ શૂન્ય થઈ જાય અને એટલે એ અંતે પછી ડાચિયા નાખીને, એટલે પોતે એવા ક્રોધ આવેશની અંદર પછી એવા અધર્મને આચરણ કરીને, એવા અહંકારનું આચરણ કરીને, એવા મોહ માયામાં બંધાઈ રહે, પડ્યો રહે અને નરક યાતના ભોગવે અને અંતે મરી જાય, એટલે પોતાના આત્મકલ્યાણને બગાડે. તેમ ક્રોધની જેને લાળ અડે તે પણ હડકાયા કૂતરાની પાસે ડાચિયા નાખે, પછી એનો વિવેક રહેતો નથી. એટલે મહારાજે અહીંયા આગળ પહેલો શબ્દ વાપર્યો ક્રોધ, આવા જે લક્ષણ યુક્ત જે ક્રોધ છે, અને બીજું માન, મહારાજે શબ્દ વાપર્યો દેહાભિમાન, અહંકાર, જીવાત્માને જે મિથ્યા વિષયોની પ્રાપ્તિ, જ્ઞાનની પ્રાપ્તિ, એનો અહમ જયારે થઈ જાય, આ જગતના વિષયોની મોટપની પ્રાપ્તિ એને જયારે થઈ જાય એટલે માન થઈ જાય, પછી એ નિર્માની પણ દાસત્વ પણ રહેતું નથી અને ભગવાનને દાસ થયા વગર ભગવાનના સાનિધ્યમાં રહી શકાય નહીં. એ માને કરીને જીવાત્મા એ ગમે તેટલો જ્ઞાની હોય પણ માન એવું અંગ છે. એટલે આપણા સંતોએ લખ્યું મોહન સાંભળ બેની હરિરીજાની રીતડી, મોહન વરને માન સંગાતે વેરજો. મહારાજને માન અતિ દ્વેષ છે, કારણ કે માની જે કેવો વ્યક્તિ છે જે સાચું સમજવા પણ તૈયાર થતો નથી, એનો અહંકાર એને ઝૂકવા નથી દેતો, એની ભૂલ સુધારવા નથી દેતો, એનામાં રહેલા દોષ એની નિવૃત્તિ નથી થવા દેતો અને અહંકારે યુક્ત કરીને દોષે યુક્ત જ રહે છે. અને આપણે જે અહીંયા આગળ વચનામૃતમાં મહારાજ ઉપાય બતાવે છે એ દૂષિત બુદ્ધિને ટાળવાનો ઉપાય બતાવે છે. એટલે મહારાજે પહેલું લખ્યું કે એવો ક્રોધ, બીજું માન, ત્રીજું ઈર્ષા. ઈર્ષાનું સ્વરૂપ પણ મહારાજે આપણને પ્રથમના 71માં સમજાવ્યું છે. મહારાજ કે ઈર્ષાનું શું રૂપ છે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેના ઉપર જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે તેનાથી ખમાય નહીં અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, એ ઈર્ષાનું લક્ષણ છે. આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે ઈર્ષા થઈ ગઈ હોય અને અત્યારે સત્સંગની અંદર મહારાજ સત્સંગના સંદર્ભમાં વાત કરીએ તો સત્સંગની અંદર કોઈ ભગવાનની બહુ સારી ભક્તિ કરતો હોય, ભગવાનની આજ્ઞાપરાયણ રહેતો હોય અને એના ઉપર ભગવાન રાજી થતા હોય તો એ રાજી થયા ને એ ખમાણું નહીં, ભગવાને એના ઉપર રાજી થયા ને એ સહન ન થયું અને એનું ભૂંડું થાય તો એના ઉપર આપણને રાજી થાય. એટલે એ બતાવ્યું કે એના સાથે એની ઈર્ષા છે. જો કે મહારાજે પ્રથમના 4th માં બતાવ્યું ઈર્ષા કરવી, મનુષ્ય પહેલા તો ઈર્ષા જ ન કરવી, પહેલો સિદ્ધાંત મહારાજ એ સમજાવ્યો કે ઈર્ષા ન કરવી અને છતાંય જો કરવી ને તો ભગવાનને રાજી કરવાની કરી. મહારાજે પ્રથમના 4th માં નારદ અને તુંબડુનું દ્રષ્ટાંત આપીને બહુ વિસ્તારથી વાત સમજાવી છે. મહારાજ કે ઈર્ષા કરવી તો નારદ તુંબડું જેવી કરવી, પહેલા તો કરવી જ નહીં એવી મહારાજે જ્ઞાન આપણને સમજણ આપી, આજ્ઞા કરી કે અમારા હરિભક્તોએ ઈર્ષા ન કરવી. ભગવાન કોઈના ઉપર રાજી થતા હોય એની ભક્તિ જોઈને તો આપણે પણ એમાંથી ગુણ લેવા, પણ એની ઈર્ષા ન કરવી. અને જો ઈર્ષા કરવી તો જે માર્ગ ઉપર એ ચાલીને ભગવાનનો રાજીપો મેળવ્યો છે એ રીતે આપણે ભગવાનને રાજી કરવાની માર્ગને અપનાવવો, એવી રીતે ઈર્ષા કરવી. એટલે અહીંયા પણ મહારાજે કીધું કે પહેલો ક્રોધ, બીજું માન, ત્રીજું ઈર્ષા અને ચોથું મહારાજે અંગ બતાવ્યું કપટ. કપટનો વાલા ભક્તો બહુ સીધો અર્થ આપણે સમજી શકીએ છીએ, દંભ, છેતરવું, એનું નામ કપટ. એટલે મનમાં હેતુ એ સ્વાર્થ, માન, મોટપ, વિશેષ સુખ વગેરે હોય પણ બહાર દેખાડે બહુ મોટા ભગત છે, આને કપટ કહેવાય. મનની અંદર તો એ નિર્મોહી પણ નિર્માની પણ નથી પણ બહાર દેખાડે કે અમે નિર્માની વર્તીએ છીએ, નિર્સ્વાદી વર્તીએ છીએ, જે પોતાના વર્તમાનની અંદર અમે દેખાડે એનો દંભ કેવળ કરે, એ દંભ કહેવાય, એ કપટ કહેવાય. લોયાના 5મા વચનામૃતમાં પણ મહારાજે કપટની વ્યાખ્યા બહુ સુંદર સમજાવી. મહારાજ કે દંભે કરીને વર્તમાન પાળે, દેખાડે વર્તમાન પાળે છે પણ એ કેવળ દંભે કરીને પાળે છે અને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય. વાતોમાં તો ભગવાનનો નિશ્ચયની મોટી મોટી વાતો કરતા હોય, મોટી મોટી સિદ્ધાંતની વાતો કરતા હોય પણ એ દંભે કરીને કરે છે. દંભ કેમ પરખાય તો મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે દંભે કરીને નિશ્ચય રાખતો હોય ને પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય તો પોતાના વર્તમાનને અને પોતાના નિશ્ચયને બીજા આગળ વર્તમાન ને નિશ્ચય તેની આગળ અધિક કરીને દેખાડતો પણ હોય, પાછો બુદ્ધિશાળી પણ છે, એટલે પોતાના વર્તમાન અને પોતાનો જે નિશ્ચય એ બીજાની આગળ એ અધિક કરીને દેખાડે છે. એ દંભનું આ કપટનું સ્વરૂપ જોઈએ છે વાલા ભક્તો, કે પોતાના મનની અંદર જે ઓરિજિનલ જે ભાવ છે ને એ ભાવને દબાવી દીધો અને જે બાહ્ય દેખાવનો ભાવ, આડંબરનો ભાવ એ પ્રગટ કરે. એવી રીતે સત્સંગમાં કોઈ પણ વ્યક્તિ આવે જેના હૃદયમાં કપટ છે, એટલે હૃદયમાં માન મોટપ, એના એના વિશે સુખ જુદા છે, એની ઈચ્છા અપેક્ષાઓ જુદી છે, પણ બહાર શું દેખાડે કે અમે ભગવાનના બહુ સાચા ભક્ત છીએ, ભગવાનના બહુ સાચા સંત છીએ, ભગવાનનો ખૂબ અમને અધિક નિશ્ચય છે, સર્વોપરી અમારી ઉપાસના છે. આવી બધી વાતો કરી અને બાહ્ય દેખાવ કરે પણ અંતરમાં વર્તે નહીં. નહીતર તો ભગવાનનો મહિમા હોય તો ભગવાનની આજ્ઞામાંથી લેશ માત્ર પણ આજ્ઞા લોપાય નહીં. ભગવાનનો મહિમા હોય તો ભગવાને બાંધેલી મર્યાદાને લેશ માત્ર લોપે નહીં. ભગવાનનો જો એટલો બધો મહિમા હોય તો ભગવાને બાંધેલી આ જે સમગ્ર સંપ્રદાયની જે માળખું એની અંદર વિશ્વાસ કરીને પડ્યો રહે, જેમ મહારાજને રામાનંદ સ્વામીએ કીધું ને કે થાંભલાને બાદ ભીડીને રહેવું પડશે, પણ જો સત્સંગનો ખપ હોય તો રહેવું પડે, એમ સુખ દુઃખ આવે સહન કરવા પડે તો પણ સત્સંગની મર્યાદાને મૂકે નહીં. તો એ અંતરથી જયારે વર્તન થતું હોય ને તો એને એ નિષ્કપટપણે વર્ત્યા કહેવાય, પણ જયારે અંતરમાં કપટ જુદું હોય, હેતુઓ જુદા હોય, એ પોતાના સિક્રેટ એજન્ડા હોય અને એવા એજન્ડા યુક્ત કરીને એ ચાલતો હોય, પણ બહાર દેખાડે શું, અમે તો ભગવાનની આજ્ઞામાં રહીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ, આ બધું કપટ કહેવાય, દંભ કહેવાય. અને અયોધ્યા પ્રસાદજી મહારાજે લખ્યું, એક કપટી ન તરે મહારાજ શરણાય સબહી તરે. ભગવાનને શરણે બધાય આવે અને ભગવાન દયાળુ છે, એ દરેકને ઉદ્ધાર કરે, પણ જો કપટ રાખીને આવે તો મહારાજ એનો ઉદ્ધાર થતો નથી, મહારાજ એનો ઉદ્ધાર કરતા નથી. એટલે અહીંયા મહારાજે આપણને ચાર વસ્તુ બતાવી, એક ક્રોધ, બીજું માન, બીજું ઈર્ષા અને ચોથું કપટ. એ ચારવાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં. કોણ? જેને પોતાની દૂષિત બુદ્ધિને એ દૂષિત દોષ મુક્ત કરવી છે, જેને પોતાની બુદ્ધિને શાશ્વત અને સત્ય કરવી છે, એવો જેને ભગવાનનો રાજીપો મેળવવો છે, એવા જે લક્ષણ યુક્ત ભગવાનનો ભક્ત છે. કારણ કે પ્રશ્ન એવો છે કે એવી આસુરી બુદ્ધિ ન થાય એનો ઉપાય છે. આસુરી બુદ્ધિ ક્યારે ન થાય? કે ભગવાનની આગળ, સત્સંગની અંદર, ભગવાનના સંતોની આગળ આ ચાર વાના લઈને જીવાત્માએ ન રહેવું. એટલે એક તો ક્રોધ ન કરવો ભગવાન, એટલે જે ક્રોધ ન કરવો, એટલા માટે મેં પહેલા વ્યાખ્યા ક્રોધની સમજાવી કે જયારે આપણા હિતની કઈ વાત કરતા હોય તો એને સવળી લેવી, અવળી ન લેવી, એને આપણે સવળી લેવી. આપણા આપણને કદાચ કોઈ આપણા ગમતા વિષયનું ખંડન પણ થતું હોય તો પણ જો આપણે એને પોઝિટિવલી જોશું તો જ આપણે ગુણ ગ્રહણ કરી શકશું, તો જ આપણામાં એ રહેલો વિકાર દૂર થઈ શકશે. જો ક્રોધ કરીને આપણે એનાથી અભાવ લેશું અને આપણે એની અંદર જો વાતમાં વિશ્વાસ નહીં રાખીએ અને આપણી બુદ્ધિ જો શૂન્ય અવકાશ ક્રોધને લીધે થઈ જશે તો એના સારા જે શબ્દો છે અથવા તો જે સારો એનો ભાવ રહેલો છે, ગુણ રહેલો છે, એ આપણામાં પ્રવેશ થશે નહીં. એટલે ઈયળને ભમરીનું દ્રષ્ટાંત મહારાજે દીધું કે જેમ ભમરી હોય એ ઈયળને ડંસ મારે, ડંસ વેદના પણ કરે કોઈ વખત, પણ જો એ ડંસને સહન કરી જાય તો એ અંગ પરિવર્તન થઈ જાય, એ ઈયળમાંથી ભમરી થઈ જાય. એમ આપણામાં રહેલો વિકાર છે એ જ્યારે ભગવાન અથવા ભગવાનના સંતો કે ગુરુ જ્યારે એને આપણને ખટકો રાખીને એ એના વિષય માટે કોઈ કટુ શબ્દ કદાચ કોઈ કહે, કોઈ સ્વભાવ માટે કટુ શબ્દ કહે, તો એની અંદર અભાવ ન લે, એનો ક્રોધ ન કરે, રીસ ન ચડાવે અને એને અનુસરવા માટે જો શાંત મન રાખીને વિચારે, ક્રોધ ન કરે અને એના ઉપર વિચારે, તો પોતામાં રહેલો જે દોષ છે એ દોષ ટળી શકે. અને આ દોષ મુક્ત થવા માટેનો ઉપાય છે, એટલે ક્રોધે કરીને ભગવાન અથવા ભગવાનના સંતોની આગળ જવું નહીં. મહારાજ અહીંયા આગળ પહેલો ઉપાય બતાવ્યો. બીજો ઉપાય મહારાજે બતાવ્યો કે એ જ રીતે માન, માનનો પણ એ જ એવું જંગ છે, અહંકાર ઝૂકવા નથી દેતો અને એ અહંકારને લીધે જીવાત્મા પોતામાં રહેલા દોષને નથી જોતો, એ બીજાના દોષને જ જોવે છે અને પછી એ દોષમાં જ વૃત્તિ રહે છે અને દોષની વૃત્તિ રહેવાથી દોષ યુક્ત જ રહે છે. એટલે માનને પણ ભગવાનના અને ભગવાનના સંતો આગળ નિર્માની થઈને રહેવું. મહારાજે બહુ સ્પષ્ટ કીધું છે કે માન ક્યાં રાખવું ને ક્યાં ન રાખવું. વચનામૃતમાં મહારાજે સમજાવ્યું કે ભગવાનના જ્યાં સિદ્ધાંતની વાત થતી હોય, ભગવાનનો જ્યાં પક્ષની વાત થતી હોય, ત્યાં નિર્માનીપણે ભગવાન અને ભગવાનના સંતનું દાસાનું દાસ થઈને રહેવું, પણ જ્યાં ભગવાનના આજ્ઞાનું ખંડન થતું હોય, ધર્મનો લોપ થતો હોય, ત્યાં તો મહારાજે કીધું ત્યાં નિર્માનીપણું રાખવાની જરૂર નથી. પણ અહીંયા સત્સંગને દૂષિત બુદ્ધિને ટાળવા માટેનો ઉપાય છે, એટલે એને એના સંદર્ભમાં જ સમજવી પડે. નિર્માનીપણું, માનપણું એ વ્યવહારિક સમાજમાં જુદી રીતે હોય, પ્રસંગોપાત જુદું હોય, પણ જયારે શાપિત બુદ્ધિ વાળું, જયારે અહંકાર યુક્ત જયારે બુદ્ધિ થઈ હોય અને આપણને પોતાના દોષ ટાળવા હોય તો ભગવાનની સન્મુખ અને ભગવાનના સંતોની સન્મુખ નિર્માનીપણે થઈને જ આપણે જવું જોઈએ. અને ત્રીજું અંગ મહારાજે ઈર્ષાનું બતાવ્યું કે ભગવાનના ભક્ત, ભગવાન પોતાના ભક્ત ઉપર જયારે પ્રસન્ન થતા હોય કોઈ એના સદગુણે કરીને, તો આપણે પણ એમાંથી ગુણગ્રાહી થવું, એની ઈર્ષા કરવી નહીં, અને કરવી તો પછી નારદ તુમરું જેવી કરવી પણ અન્યથા કરવી નહીં. અને ચોથું મહારાજે અંગ બતાવ્યું કે કપટ જેવું મનમાં છે એવું જ વર્તન દેખાડશો તો એ વર્તન સુધરશે. તમે અંતરને છુપું રાખી બાહ્ય ગમે તેટલો દેખાવ કરો, દેખાવથી મને એમ લાગશે કદાચ કે બહુ સારા હરિભગત છે, બહુ સેવાભાવી હરિભગત છે, પણ એ મને લાગવાથી કાર્ય નહીં સરે. અંતર્યામી ભગવાનને પણ લાગવું પડશે, અને એ ક્યારે લાગશે કે તમારું અંતર ખુલ્લું થશે. તો કપટ રાખીને તમે મનમાં દબાવી રાખશો તો એ તમારું અંગ સુધરવાનું નથી, અને અંગ નહીં સુધરે ત્યાં સુધી એ માત્ર દંભ જ ગણાશે, કે ત્યાં સુધી એ પ્રત્યક્ષ ભગવાનની સેવા સાનિધ્ય અને ભગવાનનું સમર્પણ નહીં ગણાય, એ દંભ જ ગણાશે. એટલે એવા દંભને ટાળીને, એટલે જેવું હૃદયમાં ભાવ છે એ ભાવને પ્રગટ કરશો. જો સાચો હશે તો બિરદાવશું, ખોટો હશે તો એને ટકોરશું, પણ એ ભાવ પ્રગટ કરીને રાખો, કપટ રાખવું નહીં. એમ ચાર વાના એ પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. આ ચારેય ઉપાય જો જીવનની અંદર આપણે સ્પષ્ટ, જેને ટ્રાન્સપરન્સી કહેવાય, પારદર્શિકતા, એમની ભગવાનની આગળ ક્રોધ ન કરાય, ભગવાનની આગળ માન ન રખાય, ભગવાનની અને ભગવાનના ભક્તો સાથે ઈર્ષાન ભાવ ન રખાય, અને કપટ પણ રખાય નહીં. જો આ ચાર વાના ભગવાન અને ભગવાનના સંતોની સાથે, એટલે સત્સંગમાં આવ્યા પછી જીવાત્મા ન રાખે, તો એનો જેવો સ્વભાવ છે એવો દેખાય, અને જેવો સ્વભાવ છે એને જો ખરાબ સ્વભાવ હોય તો એને ટાળવાનો યત્ન પણ થઈ શકે, એને સુધરવા માટેને મોકો મળી શકે. પણ જો એને દબાવી રાખે અને ક્રોધ કરે તો સાંભળે નહીં, માન રાખે તો માને નહીં, ઈર્ષા કરે તો પડખે રહે નહીં, અને કપટ કરે તો એ છતું થાય નહીં. એટલે ચારેય વાના વિઘ્ન કરે, સ્વભાવ સુધરે નહીં. એટલે ચારેય માના દોષ બુદ્ધિને, આસુરી બુદ્ધિને સુધારવા માટેના ઉપાય બતાવ્યા કે આ ચાર વાના એ રાખે નહીં, તો અને જો રાખે નહીં તો એની બુદ્ધિ એ આસુરી થાય નહીં. અને એ ચાર વાના માયલું એક જો રાખે તો જેમ જય વિજયને, પછી મહારાજે કીધું આ ચારેય વાના ખતરનાક છે, આ ચારેય વાના બહુ ભયંકર છે. આ ચારમાંથી જો એક પણ રહી જાય, માન રહી જાય, ઈર્ષા રહી જાય, કપટ રહી જાય કે ક્રોધ રહી જાય, આમાંથી એક પણ જો અંગ જો રહી જાય તો એ પણ મોટું વિઘ્ન કરે છે. ચારે જેનામાં હોય એને તો પછી વાત જ ક્યાં રહી, પણ જો એમાંથી એક પણ જો કોઈ દોષ રહી ગયો હોય તો એ મોટું વિઘ્ન થાય છે. ને કેવું મોટું વિઘ્ન, એનું અહીંયા મહારાજ દ્રષ્ટાંત આપે છે કે એ ચાર વાના માયેલું એક જો રાખે તો જેમ જય વિજય ઘણાય ડાયા હતા, પણ સંકાદિક સંગાતેનો માન. આ જય વિજયની કથા ભાગવતજીની અંદર બહુ સુંદર વર્ણન એનું આવે છે કે જય વિજય ભગવાનના દ્વારપાળ હતા, અને સંકાદિકો એ ભગવાનના ભક્ત હતા. અને એક દિવસ સંકલ્પ થયો, ભાગવતજીની અંદર બહુ વિસ્તારથી વાત લખી છે કે એક દિવસ એ સંકાદિકોને યાત્રા ભ્રમણ કરતા કરતા એ સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, એ ચાર જે સંકાદિકો હતા, એ ભગવાનના વિષ્ણુના દર્શન કરવાનો મનમાં સંકલ્પ થયો એટલે વૈકુંઠ પહોંચ્યા. અને વૈકુંઠે ભગવાનના, વૈકુંઠ લોકના દ્વારની અંદર જય અને વિજય એ ભગવાનના પાર્ષદ થઈને એ ભગવાનની સેવામાં ત્યાં ઉભા હતા. જો ભાવ કેવો છે, આ નિષ્કપટ, નિર્માની અને ક્રોધ વગર ને જે રહેવાની મહારાજે વાત કરી ને, એની પાછળનું એક અહીંયા દ્રષ્ટાંત મહારાજે બહુ સુંદર આપ્યું છે. મહારાજ કે જેમ જય વિજય હતા ઘણા ડાયા હતા. જો કેટલી મોટી પદવી, ભગવાનના દ્વારપાળ, ભગવાનની સેવામાં પરાયણ, અને સ્વાભાવિક રીતે ભગવાનને વાલા પણ હતા એટલે આજ્ઞામાં હતા, ભગવાનને સેવામાં રાખ્યા હતા, તો એવા ડાયા હતા, પણ છતાં પણ એમને સંકાદિક સાથે માન રાખ્યું. એ પ્રસંગ એવો બન્યો કે જ્યારે સંકાદિકો જ્યારે ભગવાન વિષ્ણુના દર્શન માટે જ્યારે વૈકુંઠ પહોંચ્યા ત્યારે સંકાદિકોએ એમને એમ કીધું કે ભાઈ તમારા જેવા તો ઘણા રોજ આવે છે, તમારા જેવા તો રોજ ઘણા આવે છે ભગવાનને, ભગવાન કંઈ એવા રેડા થોડી છે. એટલે પોતાનું માન જોયું કે અમે ભગવાનના દ્વારપાળ છીએ તો અમે કંઈક, વી આર સમથિંગ, અમે ભગવાનના દ્વારપાળ છીએ એટલે, અને આ બધા તો ભિક્ષુક જેવા છે, સંખાદિકો તો ભિક્ષુક જેવા લાગ્યા એમને, અને એવા કે એવા તો હજારો ભિક્ષુક રોજ અહીંયા ભગવાનની પાસે માંગવા આવે ભગવાનને આરામનો. જો ભાવ એનો ખોટો નહોતો, પણ માનનું અંગ જે અહંકાર આવ્યો ને કે અમે કંઈક એમનાથી મોટા છીએ, આવો ભાવ આવ્યો. ભાવ એટલો જ હતો કે અમે ભગવાનની સેવામાં છીએ અને અમે ભગવાનની પાસે અખંડ રહીએ છીએ, તમે તો ક્યારેક ક્યારેક આવો છો, જેમ ભિક્ષા માંગવા કોઈ આવ્યું હોય એવા તો હજારો માણસો આવતા હોય, માટે તમને કંઈ એમાં અને તમારા કારણે કે ભગવાનને આરામમાં ખલેલ થોડી પહોંચાડાય. બસ એટલે એમ કીધું, અને કીધું કે અત્યારે સમય નથી, અત્યારે અમે નહીં થવા દઈએ. સંકાદિકોએ ઘણી વિનંતી કરી કે અમે ઘણે દૂરથી આવ્યા છીએ, ઘણું અમને મન છે, પણ જય વિજય માન્યા નહીં કે તમારા જેવા તો રોજ આવે છે. આ ભાગવતજીમાં બહુ વિસ્તારથી પ્રસંગ લખેલો છે. એટલે અમે ભગવાનના સેવક છીએ એવો અહંકાર હતો, એટલે અહીંયા આગળ શબ્દ લખ્યો કે જય વિજય ઘણા ડાયા હતા, ભગવાનની સેવામાં હતા, પણ સંકાદિક સાથે અહંકાર રાખ્યો. એટલે અહંકાર રાખ્યો એટલે કે પોતાના માનનું મોભવ એને વધારે, અમે ભગવાનના સેવક છીએ એવો અહંકાર હતો, અને તમે તો ભિક્ષુક જેવા છો, તમારા જેવા તો હજાર આવે છે, એટલે તુચ્છ ગણ્યા, એમને એમનો ભાવ ન જોયો અને એટલા માટે એમને દર્શન કરવા ન દીધા. એ દર્શન કરવા ન દીધા એટલે ભાગવતજીમાં લખ્યું કે પછી શંકાદિકોએ શાપ આપ્યો અને શાપે કરીને પછી હિરણ્યકશ્યપ ને હિરણાક્ષ વગેરે પ્રહલાદજીની કથા ને બધું એનું વર્ણન ભાગવતજીમાં બહુ વિસ્તારથી લખ્યું છે. વરાહ અવતાર વગેરે અવતારોના કારણે બન્યા અને એ બધા પ્રસંગો લખ્યા. પણ ભાવ અહીંયા કહેવાનું એ છે કે આમાંથી એક પણ હોય એવો અહંકાર ને માન હતું તો એ માને કરીને ભગવાનના ભક્તનો એટલે પોતાનો સ્વભાવ કેવો થઈ ગયો કે અહંકારે યુક્ત થઈ ગયો. અમે ભગવાનના દ્વારપાળ છીએ અને અમે થઈએ તો જ થાય નહીં તો ન થાય એનો ભાવ ન જોયો. અને એટલે કરીને એમના જે સારા વચન હતા શંકાદિકોએ એમ ભાગવતજીમાં લખ્યું છે શંકાદિકોએ ઘણી વિનંતી કરી કે તમે ભગવાનના દ્વારપાળ છો, તમારો સ્વભાવ તો ભગવાન જેવો સરળ હોવો જોઈએ, ભગવાન તો કરુણા નિદાન છે, દયાળુ છે, અત્યારે સમય ભગવાન નહીં જોવે, અમારો ભાવ જોશે, તમે અમને દર્શન કરવા દો, ખાલી સંદેશો આપો કે શંકાદિકો આવ્યા છે. પણ તો એ માન્યા નહીં એટલે એમને ભક્તોનો ભાવ ન જોયો ને જે સારો પોતાનો જે સ્વભાવ હતો એ છોડ્યો નહીં. નહીતર ખાલી દ્વારપાળની જવાબદારી કેટલી હોય કે કદાચ કોઈ આવે તો અંદર મેસેજ આપે કે ભાઈ આ ફલાણા ભાઈ મળવા આવ્યા છે. પછી મહારાજે એમ કીધું હોત કે મારે મળવું છે કે નથી મળવું તો એ વિષય જુદો હતો, પણ બારોબાર પોતે જ નક્કી કરી દીધું મારે મળવા દેવા કે ન મળવા દેવા, જે એમના અધિકારમાં નહોતું. અને એટલે ભક્તનો ભાવ ન જોયો ને એ અહંકાર ક્યાં, એ અહંકાર હતો કે અમે ભગવાનના દ્વાર પર અમે ઈચ્છીએ તો જ અમે કોઈને અંદર જવા દઈએ. એટલે અહીંયા આગળ લખ્યું કે શંકાદિક સાથે માન રાખ્યું તો એ કરીને વૈકુંઠમાંથી પડી ગયા અને આસુરી બુદ્ધિ થઈ અને તેની પણ આસુરી બુદ્ધિ થાય. એમ જે જીવાતમાં પોતે આ ચારમાંથી કોઈ પણ એક વસ્તુ રાખે, માન રાખે, ક્રોધ રાખે, ઈર્ષા રાખે કે કપટ રાખે, તો એની પણ એવી આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે તો ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા જ ભાષે. પછી ભગવાનના ભક્તના જે ગુણ હતા એ દોષ જેવા જ લાગ્યા. મેં કીધું ને કે શંકાદિકોને ભાવ હતો ભગવાનના ભક્તિનો, ભગવાનના દર્શનની તાલાવેલી હતી, પણ જય વિજયને શું જણાણું અહંકારના કારણે કે દોષના કારણે કે આ બધા તો ભિક્ષુકની જેમ માંગવા જ આવ્યા હશે ને, હજારો અહીંયા ભગવાનની પાસે માંગવા આવે છે રોજ કંઈક ને કંઈક, એટલે એ ભાવથી એમનો ભાવ ન જોયો, એમાં પણ દોષ જે ગુણ હતો એ ગુણ પણ એને દોષ જેવો લાગ્યો કે આ તો ભિક્ષાની જેમ માંગવા જ આવ્યા છે, હેરાન કરવા જ આવ્યા છે, એવો ભાવ થયો. એટલે અહીંયા મહારાજ એમ કે છે કે કપટ જયારે યુક્ત હોય અથવા માન યુક્ત ઈર્ષા યુક્ત જયારે જીવાતમાં જયારે દૂષિત બુદ્ધિ યુક્ત જયારે હોય ત્યારે ભગવાનમાં અને ભગવાનના સંતોની અંદર પણ એવા દોષને જોવે છે. અને એ આસુરી બુદ્ધિ વાળો થાય ત્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન અને ભગવાનના એના જે ગુણ હોય ને એ પણ એને દોષ સરખા ભાગે ભાસે છે. અને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં તે શિવનો ગણ થાય. શિવનો ગણ એટલે ભૂતાવળ થાય, એટલે મૂળ અહીંયા શબ્દ વાપર્યો શિવનો ગણ થાય. અને કાં તો તે દૈત્યનો રાજા થાય એટલે આસુરી બુદ્ધિવાળો થાય અને એનો રાજા થાય એટલે સર્વ આસુરમાં પણ શ્રેષ્ઠ થાય. અને વેરભાવે ભગવાનનું પરમેશ્વરનું ભજન કરે, ભગવાનનું નામ લે પણ વેરભાવે લે. એટલે વેરભાવે જો ભક્તિ છે ને બે રીતે થઈ શકે છે. આપણે આ કારણ કે જય વિજયનું અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે એટલે આપણે પ્રહલાદ ને હિરણ્યકશ્યપની જે કથા હિરણાક્ષની હિરણ્યકશ્યપની રાવણ કંસની અને આ બધી જે કથાઓ આપણા શાસ્ત્રોની અંદર આવી છે એમાં બતાવે કે વેરભાવે ભગવાનને ભજ્યા તો કલ્યાણ થયું. પણ એ વેરભાવે ભગવાનના હાથે હણાણા એટલે કલ્યાણ થયું. ભાગવતજીની અંદર આ વાત બહુ સ્પષ્ટ લખી છે કે જેને વેરભાવ ભગવાનની બુદ્ધિની અંદર ત્રણ પ્રકારે જયારે ભાગવતજીમાં આવે છે કે મહાભારતનું જયારે યુદ્ધ થયું એમાં જે હણાણા એની અંદર ત્રણ પ્રકારે ગતિ થઈ. એક તો જે ભગવાનના હાથે જે હણાણા એ એટલે જેનું મૃત્યુ થયું એ ભગવાનના પ્રતાપે કરીને ધામને પામ્યા. ભગવાનમાં જેની વૃત્તિ હતી ને જે હણાણા એટલે દ્રષ્ટિ ભગવાનમાં હતી અને એની મૃત્યુ થયું તો એ ભગવાનના જે વૈકુંઠ આદિ ધામ લોક છે એને પામ્યા. અને જેને ભગવાનમાં સંબંધ જ નહોતો માત્ર લડવા ખાતર એટલે પોતાની દેહ અવસ્થામાં હતા એ બધા વળી પાછા 84 લાખમાં ભટક્યા. આવું વિસ્તારથી એનું વર્ણન બતાવ્યું છે. એમ જે અહીંયા આગળ લખાણું કે જ્યાં જ્યાં જે અસુરી ભાવે ભગવાનને ભજે તો એનું કલ્યાણ થાય, પણ એ ભગવાનનો યોગ થયો હોય ને એના પ્રારબ્ધમાં હતું કારણ કે આ પૂર્વાસ્પર એનો સંબંધ શ્રાપ સાથે હતો શંકાદિકોના એટલે કલ્યાણ થયું. એટલે વેરભાવે ભગવાનને ભજવા એવો ભાવ નથી, પણ અહીંયા ભાવ એવો છે કે એ કરે તો કેટલું કરી શકે, તો કે આસુરી વૃત્તિ તો એની રહે જ કે શિવનો ગણ થાય ભૂતાવળ એની જેમ એ વિચારે, પણ એ વેરભાવે ભગવાનને ભજન કરે એ ભજન કરવું એવો અહીંયા શબ્દ નથી. આ વસ્તુ સમજવા જેવી છે. એટલે ઘણા એને તેમ કે અમે વેરભાવે ભગવાનનું ભજન કરીએ એ વેર ભક્તિ માટેનો વેરભાવ નથી, એ તો પ્રેમનો ભાવ છે. પ્રેમ ભાવે જ ભક્તિ થાય, પણ જે આસુરી બુદ્ધિ જેની થઈ છે એ ભગવાનનું નામ સ્મરણ કરે છે. ભગવાનનું નામ રામ 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 રામ, રાવણ કેટલી વખત દિવસમાં બોલતો હશે કે વનવાસી રામ વનવાસી રામ વનવાસી રામ, એ આસુરી બુદ્ધિથી રામનું નામ લેતો, પણ એ આસુરી બુદ્ધિથી લેતો એટલે એને ભજન ન કહેવાનું. નામ લીધું એનું ઉગ્યું ખરું અને એ તો ભાગ્યશાળી ભગવાનના હાથે હણાણા એટલે ધામને પામ્યા, પણ જો ભગવાનના હાથે એનો યોગ ન થાય તો એનું બીજબળ થાય, એ નામ જે રટન કર્યું એનું બીજબળ થાય અને બીજા જન્મની અંદર એને પાછો સત્સંગનો યોગ કરાવી દે. કલ્યાણ માટે આસુરી વૃત્તિનો વેરભાવનું ભજન એ પ્રતિપાદન શાસ્ત્રોએ કર્યું નથી. શાસ્ત્રોએ તો પ્રેમ લક્ષણા ભક્તિ બતાવી, નવધા પ્રકારની સમર્પણની ભક્તિ બતાવી, એટલે એ રીતે. પણ અહીંયા જે આપણે દ્રષ્ટાંત આપણે જોઈએ છીએ પ્રશ્નના સંદર્ભમાં જોઈએ તો મહારાજે લખ્યું કે જે દૂષિત બુદ્ધિ હોય એને કલ્યાણ થતું, એટલે એને ભગવાનના સ્વરૂપની અંદર એ સાનિધ્યની અંદર રહેતો નથી, વિમુખ જીવ સરખો રહે છે. અને એનું કારણ મહારાજે બતાવ્યું કે એની આસુરી દૂષિત બુદ્ધિ છે, એ માયિક અહંકારે યુક્ત બુદ્ધિ છે. અને એવી બુદ્ધિ ન થાય એનો રસ્તો મહારાજે બતાવ્યો. તો ચાર પ્રકારના જે અંગ બતાવ્યા એમાં મહારાજે પ્રથમ બતાવ્યું ક્રોધ, બીજું માન, ત્રીજું ઈર્ષા અને ચોથું કપટ. એને રહિત થઈ અને જયારે જીવાત્મા ભગવાન સન્મુખ થાય, ભગવાનના સંતો સન્મુખ થાય અને એવો નિર્માનીપણે રાખીને, નિર્મળ થઈને, દાસાનું દાસ રહીને, દીન બનીને જયારે ભગવાનની સન્મુખ થાય ત્યારે ભગવાનના જે ઉપદેશો એને ગ્રહણ કરે અને એને જયારે જીવનમાં ઉતારે તો પોતામાં રહેલી દૂષિત બુદ્ધિ સુધરે. કેવળ શ્રવણ કરવાથી, શ્રવણ મનન ને નિધિ ધ્યાસ, ત્રણ શબ્દો આપણા શાસ્ત્રોમાં લખ્યા છે. ભગવાનની સન્મુખ જવાથી ભગવાનના સાનિધ્યમાં નથી જવાતું, પણ ભગવાનને સમર્પિત થવાથી ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનની પાસે જાય, ભગવાનની આગળ માન લઈ ન જાય, નિર્માની થઈને જાય. પણ નિર્માની થઈને ગયા પછી ભગવાનના જે ઉપદેશ છે, ભગવાનની આજ્ઞાઓ છે એને ગ્રહણ કરે, સ્વીકારે, એને અનુસરે, એ રીતે એને સમર્પિત થયા કહેવાય. એમ પરમેશ્વરની સાથે ક્રોધ ન કરે એનો અર્થ એ નથી કે ભાઈ બોલ્યા મૂંગા મોઢે ક્રોધ ન કર્યો, નીકળી ગયા, ન ગમ્યું, એવું નથી. એ વાતને સમજે, એની અંદર રીસ ન કરે અને એમાં ચિંતવન કરે અને પોતામાં રહેલા દોષને જોવે અને દોષને સુધારે. અને ત્રીજું ઈર્ષા, ભગવાન જે ગુણથી રાજી થાય છે એવા ગુણને શીખે, એવા ગુણને શીખે, એનાથી ઈર્ષા ન કરે, એ ગુણથી કે એવા વ્યક્તિથી ઈર્ષા ન કરે. કારણ કે એવા ઈર્ષા કરશો તો તમે તમારી જાતને, જેમ આપણે કીડી સખીનો પ્રસંગ સંપ્રદાયમાં આવે છે, મહારાજે બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોની મહારાજ ખૂબ વખાણ કરી એમના ગાન વિદ્યાની, અને કીડી સખીનું જયારે વખાણ ન કર્યું ત્યારે મન માન ગવાણું અને પોતે નીકળી ગયા. એમને એવું ન જોયું કે ભાઈ બ્રહ્માનંદ સ્વામી જે રીતે ભગવાનને રાજી કરે છે એવો કંઈક મારો સ્વભાવ કરું, કે એવો હું કંઈક એમાંથી શીખું. જેમ નારદ તુમડુનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે નારદજીને જ્ઞાન વિદ્યા તુમડુને આવડતી હતી એવી નારદજીને નહોતી આવડતી, પણ અહંકાર હતો. હું એમને શિવજી પાસે શીખ્યા, ઘણો વર્ષ તપ કર્યા અને ઘણી પ્રયત્ન કર્યા પણ ભગવાન રાજી થયા નહીં. અંતે તુમડું પાસે જઈને જયારે શીખ્યા એટલે માન રહિત થયા. એટલે ઈર્ષા હંમેશા તમને ભગવાનથી દૂર લઈ જાય છે, કારણ કે તમે એના ગુણ નથી જોતા. એટલે મહારાજ કીધું કે જો એવી શાપિત બુદ્ધિને ટાળવી હોય અથવા એવી બુદ્ધિ ન થાય તો ક્યારે ન થાય, તો આ પ્રકારે તમે જીવનની અંદર વર્તન રાખો. ક્રોધ ન કરે ભગવાનની આગળ, ભગવાનની આગળ માન ન રાખે, ભગવાનની આગળ ઈર્ષા ન કરે અને ભગવાનની આગળ કપટ પણ કરે નહીં. કપટ એટલે મેં કીધું એમ દંભ ન કરે, માત્ર જેવું હોય એવું કાં તો દેખાય તો સુધરશે અને કાં તો એવા સ્વભાવને ટળાશે. જ્યાં સુધી સ્વભાવ નહીં ટળે, એવા દોષ નહીં ટળે, ત્યાં સુધી માત્ર દંભે કરીને એ જીવાત્માનું રૂડું થતું નથી. એટલે અહીંયા આગળ મહારાજે કીધું આ ચાર પ્રકારના જે વાના છે તે પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં અને તો તેની આસુરી બુદ્ધિ થાય નહીં. વાલા ભક્તો, આપણે પણ ખટકો રાખી આપણા જીવનની અંદર આપણે ભગવાનને શરણે છીએ અને ભગવાનને શરણે છીએ ત્યારે આપણે ભગવાનના વચનમાં મન કર્મ વચને રહીએ, ભગવાનની બાંધેલી આજ્ઞામાં રહીએ અને આપણા સ્વભાવની અંદર ક્યાંય ક્રોસ થતું હોય. મહારાજ પ્રત્યક્ષ જયારે બિરાજતા હતા તો મહારાજ પ્રત્યક્ષ ટકોરતા કે આ તમારો સ્વભાવ ભગત આવો છે, કે સ્વામી તમારો સ્વભાવ આવો છે, કે આને સુધારો, આમને ગમતું નથી, એવું મહારાજ પ્રત્યક્ષ કહેતા. હવે આપણને એમ થાય કે આજે અમને કોણ ટકોરે? મહારાજ જ ટકોરે. શિક્ષાપત્રીના માધ્યમથી ટકોરે, વચનામૃતના માધ્યમથી ટકોરે, સત્સંગી જીવનના માધ્યમથી ટકોરે. ભગવાન જ આપણને ટકોરે છે કે આપણે આત્મચિંતન કરીએ અને એની સાથે સરખાવીએ કે અમારો સ્વભાવ ભગવાનને ગમતો છે કે નહીં, અમારો સ્વભાવ ભગવાનને અનુકૂળ છે કે નહીં, અમારી બુદ્ધિ ભગવાનને અનુકૂળ છે કે નહીં. આવી રીતે વિચાર કરીને એ ભગવાનના વચનને આપણે અનુસરીએ અને એમાં ક્યાંક આપણો સ્વભાવ ક્રોસ થતો હોય તો આપણે આપણા સ્વભાવને સુધારીએ. એ સિદ્ધાંતને સુધારવાની જરૂર નથી, કારણ કે સિદ્ધાંત કલ્યાણનો સિદ્ધાંત છે, એ મોક્ષનો સિદ્ધાંત છે, એમાં પરિવર્તન કરવાની જરૂર નથી. પરિવર્તન આપણા સ્વભાવમાં, આપણી બુદ્ધિમાં કરવાની જરૂર છે. એ રીતે જો આપણી બુદ્ધિ એ નિર્વિકાર થશે, આપણી બુદ્ધિ જ્યારે પાપ રહિત થશે, દોષ રહિત થશે, તો જ આપણે ભગવાનની સન્મુખ રહી શકશું. અને એવી બુદ્ધિ કરવા માટે આપણે આ વચનામૃત આદિ ગ્રંથોનો આશ્રય લઈએ અને ભગવાનની આજ્ઞાને અનુસરીએ તો ભગવાન પણ આપણી ઉપર કૃપા દ્રષ્ટિ કરે અને આપણને સુખ્યા કરે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 35મું સહેજાન સ્વામી મહારાજની.